నిత్యం జాయంతి యోగిన కామద మోక్షణం శ్రీ ఓంకారాయ నమో నమః. మంగళం భగవాను మంగళము సుఖమోని మంగళం కురుకొండారి ఉజేంద్ర మోసు మంగళం నమస్మరి స్థానాయ స్వానుభూత్యా చకాస్తే స్వాయ భవాయ సర్వభావ.
समयसार भगवान कुनकुंदाचार्य रचित समयसार तथा भगवान अमृतचंद्राचार्य रचित आत्मख्याति एनो स्वाध्याय चाले छे। एमा जीव अजीव अधिकार जीव अजीव अधिकार नी गाथा 50 थी 55 छ गाथा एक साथे लीधी छे अने ए स्वाध्याय आपणे करी रह्या छीए। छ गाथा एक साथ लई अने एमा जीवनी अनुभूति कई रीते जुदी पड़े छे ए दर्शावी छे। अनुभूतिना काले जीवने शू नथी ए आखू वर्णन एमा लई अने भगवान आत्मानुं शुद्ध निर्मल स्वरूप केवू छे, दृष्टिनो विषय केवो छे ए अहींया खूब स्पष्ट करवामां आव्युं छे। हवे एमा आपणे અગિયારમો બોલ થી શરૂઆત કરીએ છીએ। દસમા બોલ સુધી આપણે સ્વાધ્યાય કર્યો છે। દસમા બોલમાં મોહની વાત આવી, એટલે મોહ છે તે બધોએ જીવને નથી, કારણ કે તે ઉદ્ગલ દ્રવ્યના પરિણામમય હોવાથી આત્માની અનુભૂતિમાં આવતો નથી, આત્માની અનુભૂતિથી ભિન્ન છે, આત્માની અનુભૂતિ વખતે એને કોઈ મોહ હોતો નથી। એટલે આ 11મો બોલ થયો અને હવે 12મા બોલથી આપણે આગળ કરીએ કે મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને યોગ જેમના લક્ષણ છે એવા જે પ્રત્યયો તે બધાએ જીવને નથી। મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને યોગ, કષાયની અંદર પ્રમાદ પણ આવી જાય એટલે ખરેખર આપણે જે સમજીએ છીએ તે પ્રમાણે મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય અને યોગ એ પાંચ બંધના કારણ છે એની અહીંયા વાત લીધી છે કે એ જેમના લક્ષણ છે એવા જે પ્રત્યયો તે બધાએ જીવને નથી, કારણ કે તે પુદ્ગળ દ્રવ્યના પરિણામમય હોવાથી પોતાની અનુભૂતિથી ભિન્ન છે। આ પ્રત્યયો જે લીધા છે એ પ્રત્યયો બધા કર્મબંધનું કારણ છે, અને કર્મબંધનું કારણ છે એટલું જ નહીં પણ એને કારણે એનું લક્ષ્ય થતાં જીવને જે આશરો થાય છે અને બંધ પડે છે એ વાત અહીંયા સ્પષ્ટ કરવી છે। એવા આશરો જીવના મૂળ સ્વરૂપમાં તો છે જ નહીં, એવા કોઈ ભાવ જીવના સ્વરૂપમાં તો નથી, પણ અહીંયા તો પર્યાયની વાત લીધી છે અને પર્યાયમાં એમ કહે છે કે એ જીવને એ સમયે નથી, એટલે અનુભૂતિનો કાળ છે એ સમયે જીવને આવું કંઈ હોતું નથી। આશ્રવ થાય તો બંધ થાય, આશ્રવ નથી તો બંધ નથી। સંવરની દશા વર્તે તો કોઈ બંધ થતો નથી। આશ્રવનો સાદો અર્થ જ્યારે સમજાવવામાં આવે છે ત્યારે એમ કહેવાય છે કે આશ્રવ એટલે આવવું અને પછી રહી જવું એટલે બંધાવવું, ત્યાં રહી જવું, આશ્રવ થાય તો જ બંધ થાય। અને આશ્રવના કારણરૂપે આપણે પાંચ વસ્તુ લઈએ છીએ એ જ કર્મબંધનું કારણ કહેવાય। એમાં મિથ્યાત્વ સૌથી પહેલું છે। મિથ્યાત્વ જાય તે છતાં પણ કર્મબંધ તો થાય છે, એટલે મિથ્યાત્વનું ગુણસ્થાન પહેલું કહેવાય, ત્યાંથી જીવ સમ્યક્ત્વ પ્રગટ કરે તો પણ એને આશ્રવ થાય અને બંધ તો થાય, સમ્યક્ત્વ પ્રગટ કરે એટલે એને કઈ આશ્રવ ન થાય, બંધ ન થાય એમ તો વાત છે જ નહીં. એટલે કે ચોથા ગુણ સ્થાને આવ્યો છે એ જીવને પણ હજી આશ્રવ અને બંધ તો થાય છે. પાંચમા ગુણ સ્થાને છે કે ભાઈ ચોથે તો એ અવિરતી છે, પાંચમું ગુણ સ્થાન છે તો એ પાંચમા ગુણ સ્થાને પણ હજી દેશવિરતી થયો છે તો પણ એને કર્મનો બંધ તો છે. છઠ્ઠું ગુણસ્થાન એ વખતે એને પ્રમાદ કહ્યો છે તો એ પ્રમાદ પણ કેવા પ્રકારનો પ્રમાદ છે, તો કે એને શુભભાવનો પ્રમાદ હોય, બીજો કોઈ પ્રમાદ નથી. કઈ મિથ્યાત્વી છે એને જેવા પ્રમાદ છે એવા પ્રમાદ નથી, તે છતાં એને બંધ છે. શુભભાવ છે એટલે બંધ પડે છે. અને સૂક્ષ્મ એને ખ્યાલમાં પણ ના આવે એવો રાગ, એને ખ્યાલમાં પણ ના આવે એવો રાગ, એ દશા તો એ સાતમા ગુણસ્થાને, આઠમા, નવમા, દસમા ગુણસ્થાને પણ છે. બારમે ગુણસ્થાને આવે છે અને ત્યાં પછી બીજું શુક્લ ધ્યાન પ્રગટ થયા પછીથી બધા કસાય જાય, એટલે એ પેલો સૂક્ષ્મ રાગ જે રહ્યો છે એ પણ ત્યારે જાય છે, ત્યારે એ સૂક્ષ્મ રાગ છે એ જાય છે. એટલે એ રીતે બધો વિચાર કરીએ તો આપણને એ ખ્યાલમાં આવે છે કે આ પ્રકારે એને બંધન તો થાય છે. અને તેરમા ગુણસ્થાનની દશામાં પણ એને યોગ છે, શરીર સાથેનો યોગ રહ્યો છે, મન વાણી શરીર એ સાથેના યોગને આપણે કહીએ છીએ. પણ તીર્થંકર ભગવાનને પછી મનથી કંઈ કરવાનું રહેતું નથી, એ પોતે પોતાના સ્વરૂપમાં જ છે. એમને વાણી પછી હોતી નથી પણ ઓમકાર ધ્વનિ છૂટે છે તો આખા શરીરમાંથી છૂટે છે. ખરેખર તો આખા શરીરમાંથી છૂટવાનું પણ એક કારણ છે, કેમ કે એ પૂતગળ છે, પૂતગળની પર્યાય છે. અને પ્રભુને જ્યારે સર્વજ્ઞપણું પ્રાપ્ત થયું છે એટલે એમને જ્ઞાન કરવાનું પણ આત્માના સર્વ પ્રદેશોથી થાય છે. એટલે આત્માના સર્વ પ્રદેશોથી જ્ઞાન કરવાનું થાય છે, એટલે જ્ઞાન રૂપે જ પોતે પરિણમી રહ્યા છે. અને એના એમ કહી શકાય કે પ્રતિબિંબ રૂપે એ ઓમકાર ધ્વનિ નીકળે છે. કેમ કે આખું સ્વરૂપ છે એ ઓમકાર સ્વરૂપ છે, તો ઓમકાર સ્વરૂપ કંઈ કોઈક એક જગ્યાએ છે એમ નથી. જે જીવનું આખું સ્વરૂપ જોઈએ એટલે સર્વ પ્રદેશ સાથે લઈએ તો એ અસંખ્ય પ્રદેશ જે છે એવું આખું સ્વરૂપ છે એ ઓમકાર સ્વરૂપ છે. અને પ્રભુએ પહેલા એવા ભાવ કહ્યા હતા કે બધા જીવો આ તત્વને પામે, એટલે હવે એ ભાવની પૂર્ણાહુતિ ત્યારે જ થાય કે એમના તરફથી એવો ઉપદેશ સર્વ જીવોને પ્રાપ્ત થાય. હવે પ્રભુ તો બોલતા નથી, એમને તો હવે રાગ રહ્યો નથી એટલે પોતાના સ્વરૂપમાં રહ્યા છે સ્થિર. તો પછી જે પેલા ભાવ કર્યા હતા કે જગત આખું એ સર્વજ્ઞતાને પામે, જગત આખું સમ્યક દર્શનને પામે, જગત આખું મોક્ષ માર્ગમાં પ્રવર્તે અને મુક્ત દશાને પામે, એવા જે ભાવ કર્યા હતા એની પૂર્ણાહુતિ કઈ રીતે થાય? તો કે એવો નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે કે સર્વજ્ઞપણું થયું છે તો હવે એ સર્વજ્ઞપણા રૂપે એ ઓમકાર ધ્વનિ છૂટે છે, અને ઓમકાર ધ્વનિ છૂટે છે તો પછી આખું સ્વરૂપ જ ઓમકાર સ્વરૂપ છે, એટલે આખા એ શરીરમાંથી છૂટે છે, એટલે આખા આત્મામાંથી છૂટે છે એમ કહી શકાય. હવે આત્મામાંથી કંઈ પૂતગળની પર્યાય તો છૂટતી નથી, પણ એના નિમિત્તે એ શરીરમાંથી છૂટે છે એમ આપણે વ્યવહારથી કહીએ છીએ, એટલે આખા શરીરમાંથી એ ઓમકાર ધ્વનિ આવે છે. માત્ર મુખથી મોડું એટલે ઓઠ હલે અને ઓમકાર ધ્વનિ આવે એમ નથી. તો એ વખતે એ તેરમું ગુણસ્થાન છે, તો એવા તેરમા ગુણસ્થાન વખતે યોગ જે રહ્યો છે તો યોગને કારણે પણ બંધ થાય છે. યોગને કારણે બંધ થાય છે, સાતા વેદનીયનો બંધ છે. અને સાતા વેદનીયનો બંધ જે છે એમાં પછી એ વખતે સ્થિતિ બંધ હોતો નથી, એક સમયનો જે બંધ છે એ એક સમયનો જે બંધ થાય છે અને બીજા સમયે ભોગવાઈ જાય છે અને છૂટી જાય છે, એટલે એવો બંધ તો ત્યારે પણ હોય છે. અહીંયા વાત કરવી છે કે આ બધું જે કહેવામાં આવ્યું છે કે જે આવા મિથ્યાત્વ, અવિરતિ, કષાય, યોગ જેના લક્ષણ છે એ બધા પ્રત્યયો એટલે આશ્રવો છે, એ કોઈ આશ્રવ જીવના મૂળ સ્વરૂપમાં નથી એટલા માટે સિદ્ધને હોતા નથી. અને સિદ્ધની જે દશા છે એવી દશા, એટલે પોતે પોતાના સ્વરૂપમાં ગયો છે એવી દશા, અથવા તો તીર્થંકર ભગવાન કેવળી ભગવાનની જેવી અંતરંગ દશા છે જે રીતે એવી દશા, એનો અંશ એટલે સમ્યક દર્શનની નિર્વિકલ્પ દશા. મુનિઓ જે પોતે પોતાના સ્વરૂપમાં જાય છે ત્યારે એ કેવળ જ્ઞાનનો અંશ કહીએ છીએ, તો કેવળ જ્ઞાનનો અંશ એટલે જ્ઞાન અપેક્ષાએ નહીં પણ એ અનુભૂતિની અપેક્ષાએ એવો એ અંશ કહેવામાં આવ્યો છે. તો એ જ્યારે એવો અંશ અનુભવમાં આવે છે એટલે કે સ્વાનુભૂતિ, સ્વનો અનુભવ થાય છે ત્યારે એવા કોઈ આશ્રવ રહેતા નથી. એ બધા પ્રત્યયો એટલે કે આશ્રવો જીવને મૂળ સ્વરૂપમાં નથી, માટે એ વખતે અનુભૂતિના કાળે એને હોતા નથી. અહીંયા પ્રવચન રત્નાકરમાંથી વાત આપણે લઈએ, અહીંયા કહે છે ભાગ ત્રીજો પાના 99 ઉપર ચોથા પેરેગ્રાફમાં વાત કરી છે કે અહીં કસાયમાં પ્રમાદ ગર્ભિત થઈ જાય છે એટલે પાંચે વસ્તુ સમજી લેવી, બરાબર છે. અહીં મલિન પર્યાયને એટલે કે ભાવ આશ્રવને, જો મલિન પર્યાયની વાત કરી છે ને, એ કઈ મલિન પર્યાયને અહીંયા સ્પષ્ટતા કરી છે ગુરુદેવે કે અહીં મલિન પર્યાયને એટલે ભાવ આશ્રવને પૂતગળના પરિણામમય કહ્યા છે, કારણ કે પોતે જ્યાં ચૈતન્યમૂર્તિ ભગવાન આત્માનો આશ્રય કરે છે ત્યાં આશ્રવના પરિણામ અનુભૂતિથી ભિન્ન રહી જાય છે. એટલે પહેલા જ આપણે શરૂઆતમાં જ વાત કરી કે ચોથું ગુણસ્થાન હોય ત્યારે પણ એને આશ્રવ તો થાય છે, છઠ્ઠા ગુણસ્થાને પણ એને આશ્રવ તો થાય છે. તો પણ એ બધા જે આશ્રવ છે એ ભાવ આશ્રવ જે છે એને એ પોતે પોતાથી ભગવાન આત્માથી જુદા એ જાણે છે, અનુભવે છે, એટલે અનુભૂતિથી એ ભિન્ન જ છે. એમ નથી કે એને આશ્રવ નથી, એમ નથી, અહીંયા સ્પષ્ટ કર્યું છે કે પોતે જ્યાં ચૈતન્યમૂર્તિ ભગવાન આત્માનો આશ્રય કરે છે ત્યાં આશ્રવના પરિણામ, જો આશ્રવના પરિણામ લીધા છે અહીંયા, એ આશ્રવના પરિણામ અનુભૂતિથી ભિન્ન રહી જાય છે. એટલે પોતે જ્યારે અનુભૂતિના સમયમાં સ્વનો અનુભવ કરે છે ત્યારે કોઈ દ્વેત નથી, પોતે ભગવાન આત્મા, પોતે અને ભગવાન આત્માને અનુભવનારી પર્યાય એ બંને એક રૂપ થઈને પરિણમે છે, એવી એકરૂપતાને કારણે કોઈ આશ્રવ નથી, આશ્રવના પરિણામ નથી. એટલે આશ્રવના પરિણામ કોને નથી? કે જે અનુભૂતિ કરે છે તેને નથી. મિથ્યાત્વ તો ત્યારે ન જ હોય પણ અન્ય આશ્રવો પણ ભિન્ન રહી જાય છે. એટલે શુભભાવજીની વાત જે છે એ અહીંયા લીધી છે. શુભભાવના પણ એ વખતે પરિણામ નથી કે શુભભાવ પણ હોતો નથી. આ જળ મિથ્યાત્વની વાત નથી, આ તો જે મલિન પરિણામરૂપ આશ્રવો, મલિન પરિણામ કહેતા એમાં બધા જ પરિણામ આવી જાય. શુદ્ધ ભાવ નથી, શુદ્ધ ભાવ નથી એટલે પછી ગમે તે ભાવ હોય, શુભ ભાવ હોય તો પણ એ પરિણામ જે છે એ અપેક્ષાએ મલિન છે, કેમ કે એ બંધનું કારણ છે, બંધનું કારણ છે માટે એ મલિન છે. એટલે આ તો જે મલિન પરિણામરૂપ આશ્રવો, મિથ્યાત્વ ભાવ, અવિરતી ભાવ, જો સમ્યક દ્રષ્ટિ થયો છે ચોથું ગુણસ્થાન છે ત્યારે અવિરતી છે, એટલે અવિરતી ભાવને પણ સાથે અહીંયા લેવામાં આવ્યો છે. છઠ્ઠા ગુણસ્થાનનો પ્રમાદ કસાય ભાવ, હવે છઠ્ઠા ગુણસ્થાનની વાત કેટલી ઊંચી હોય, છઠ્ઠું ગુણસ્થાન આવે કોને? કે જેને સાતમું આવ્યું છે એને છઠ્ઠું આવે છે, કંઈ પાંચમેથી છઠ્ઠે નથી જવાતું. અને સાતમા ગુણસ્થાનનો પુરુષાર્થ તો અપૂર્વ પુરુષાર્થ છે, બહુ એ તો જબરજસ્ત પુરુષાર્થ હોય ત્યારે સાતમું ગુણસ્થાન આવે છે. કે સાતમું ગુણસ્થાન કે એમને વાટમાં પડ્યું છે, એમ તો બોલવાની વાત કરવી છે પ્રભુ. સાતમું ગુણસ્થાન જેને આવે છે એની યોગ્યતા કેવી છે અને એનો પુરુષાર્થ કેવો હોય છે? માત્ર નગ્ન દિગંબર મુનિપણું ધારણ કરી લેવાથી કંઈ સાતમું ગુણસ્થાન નથી આવી જતું. સમ્યક દર્શન હોય અને નગ્ન દિગંબર મુનિ થાય તો પણ સાતમું ગુણસ્થાન નથી આવતું. નગ્ન દિગંબર મુનિ થયો છે, પોતે સમ્યક દર્શન પછીથી દીક્ષા લીધી છે તો પણ એને કંઈ સાતમું એમ આવી નથી જતું. એ ધ્યાનમાં એવો અપૂર્વ પુરુષાર્થ, એવી એકાગ્રતા કરતા એને સાતમું ગુણસ્થાન આવે છે, એ અંતરંગ દશા છે. એમાં ઘણી નિદ્રા થાય છે અને શુદ્ધિની વૃદ્ધિ થાય છે એવી અપૂર્વ દશા હોય છે. એ મુનિઓને આવે છે અને એ વખતે બાહ્યમાં એમને છઠ્ઠા ગુણસ્થાન જેવું ચારિત્ર હોય છે. એટલે એવા સાતમા ગુણસ્થાનને જ્યારે પ્રગટ કરે છે અને પછી જ્યારે બહાર આવે છે ત્યારે છઠ્ઠું ગુણસ્થાન કહેવાય છે. અને એ છઠ્ઠા ગુણસ્થાનના પ્રમાદ કસાય ભાવ એમ અહીંયા કહ્યું છે. છઠ્ઠા ગુણસ્થાને શું પ્રમાદ કસાય હોય? આવી જેની અંતરંગ દશા વર્તતી હોય, વારંવાર પોતાના સ્વરૂપમાં જતા હોય અને સ્વસંવેદન માટેનો જ પુરુષાર્થ હોય, દ્રષ્ટિ આત્મા તરફ જ રહેતી હોય, દરેક સમયે એ પોતે પોતાના સ્વરૂપમાં જવા માટે કટિબદ્ધ હોય, એવા જીવને અહીંયા કહ્યું છે કે છઠ્ઠા ગુણસ્થાનનો પ્રમાદ કસાય ભાવ. તો શું એવો પ્રમાદ હોય? એક શુભ ભાવ હોય, ક્યારેક આવી જતો શુભ ભાવ હોય, કે જે શુભ ભાવમાં આવા શાસ્ત્રની રચના થઈ જાય, કે જે શુભ ભાવની અંદર શિષ્યોને એના સમાધાન મળી જાય, એવો એ શુભ ભાવ મુનિને આવે છે. એ શુભ ભાવને અહીંયા પ્રમાદ કયો છે, બીજા કોઈ કસાય હોતા નથી. સાતમે ગુણસ્થાને હોય એ જ્યારે બહાર આવે ત્યારે છઠ્ઠું ગુણસ્થાન આવે, એમને શું પ્રમાદ હોય? તો આવા સૂક્ષ્મ રાગની વાત કરી છે અહીંયા. એટલે એ ભાવ પણ લીધો છે, પેલા ચોથા ગુણસ્થાનનો અવિરતિ ભાવ પણ લીધો છે, અને અહીંયા પછી આગળ વધીને છઠ્ઠા ગુણસ્થાનનો આ શુભ ભાવ પણ અહીંયા લીધો છે. સૌથી પહેલા મિથ્યાત્વથી શરૂઆત કરી, મિથ્યાત્વ ભાવ, અવિરતિ ભાવ અને છઠ્ઠા ગુણસ્થાનનો પ્રમાદ કસાય ભાવ. છઠ્ઠા અને યોગ છે તે જીવના પરિણામ નથી, કેમ કે તે અનુભૂતિથી ભિન્ન છે. એટલે એવો પ્રમાદ, એ રૂપ કસાય. અને ત્યાર પછીથી છેક તેરમા ગુણસ્થાનનો જે યોગ જે છે એને પણ લીધો, એ પણ જીવના પરિણામ નથી, કેમકે યોગ તો છેલ્લે જાય છે. યોગ જાય છે તો પછી ચૌદમા ગુણસ્થાને યોગ નથી. અને ચૌદમા ગુણસ્થાનની સ્થિતિ કેટલી? ચૌદમા ગુણસ્થાનની સ્થિતિ તો અતિ અલ્પ છે. એટલે એવો અહીંયા મિથ્યાત્વ, અવિરતી ભાવ અને છઠ્ઠા ગુણસ્થાનનો સૂક્ષ્મ પ્રમાદનો ભાવ કે પછી યોગનો ભાવ, એ બધા જીવના પરિણામ નથી, કેમ કે તે અનુભૂતિથી ભિન્ન છે. જો તે ચૈતન્ય સ્વરૂપ જીવના પરિણામ હોય તો સદાય ચૈતન્યની સાથે રહે, પણ એમ નથી, કેમ કે ચૈતન્યના અનુભવથી તેઓ ભિન્ન રહી જાય છે. આપણે ગઈકાલે જ પેલી માસ્ટર કી આપી છે, જરાક પણ ન સમજાય તો માસ્ટર કી લાગુ પાડી દેવાની. શું માસ્ટર કી છે? કે સિદ્ધને આ હોય પ્રશ્ન પૂછવાનો, સિદ્ધને ન હોય, બરાબર છે, એટલે તરત જ ખ્યાલમાં આવી જશે કે ના, સિદ્ધમાં નથી તો પછી આત્માના સ્વરૂપમાં ક્યાંથી હોય. અને બીજી વાત, હમણાં ઘણા દિવસથી યાદ નથી યાદ કરી એટલે ફરીથી યાદ કરાવું, આપણે આત્મા 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 કરીએ ત્યારે ત્રીજો પુરુષ એક વચન નથી લેવાનું, બરાબર ને? આપણે ઘણા દિવસ થયા, ફરી પાછું યાદ કરાવું, થોડા થોડા સમય હું યાદ કરાવું છું, કેમકે નેચર પછી ગિરીશભાઈએ કહ્યું એમ આત્મા બુકમાં, આત્મા બુકમાં, આપણે આત્માને બુકમાં નથી રાખવો. અને જ્યારે જ્યારે આપણે સ્વાધ્યાય કરીએ ત્યારે જ્યારે આત્મા શબ્દ આવે ત્યારે એ જગ્યાએ હું મૂકવાની આપણી વાત જે છે એને ફરી ફરીને યાદ કરવી, જ્યારે આત્માની વાત આવે ત્યારે હું મૂકી અને એમ સ્વાધ્યાય કરવાનું છે. તો અહીંયા એ વાત કરી છે કે એવા ચૈતન્યના અનુભવથી આ બધા જે પરિણામ કહેવામાં આવ્યા, આશ્રવો કહેવામાં આવ્યા, એ બધા ભિન્ન છે. એટલે એ બધા મારાથી ભિન્ન છે, હું ચૈતન્ય સ્વરૂપ ભગવાન આત્મા છું અને મારામાં એવા કોઈ આશ્રવો નથી. કેમ કે આત્માના પરિણામ તો શુદ્ધ આનંદમય જ હોય, જ્ઞાનમય હોય, કેમ કે ચૈતન્ય મૂર્તિ ભગવાન આત્મા શુદ્ધ છે, એનું સ્વરૂપ શુદ્ધ છે, ત્રિકાળ જ્ઞાયક છે, તો એના પરિણામ પણ પછી એવા જ હોય. હવે આગળ વાત લઈએ, આપણે પાના 100 ઉપર વાત આપી છે એ લઈએ, અગત્યની વાત છે. એમાં એક વાત આવે છે કે મોક્ષ માર્ગ પ્રકાશકના 7મા અધિકારમાં પંડિત ટોડરમલજીએ જે વાત લીધી છે એમાં એમણે એમ લખ્યું છે કે ભાવ કર્મ એ આત્માનો ભાવ છે અને તે નિશ્ચયથી આત્માનો જ છે. વાત તો બરાબર છે, આપણે ક્યાં આમાં ના પાડીએ છીએ. આ ભાવ કર્મ બંધાય છે એ આત્માના ભાવને કારણે, ભાવ આશ્રવ અને પછી ભાવ કર્મ છે એ આત્માના જ ભાવ છે. અને અહીંયા એમ કહે છે કે એ આત્માના નથી, આમાં વિરોધાભાસ નથી, એમાં વિરોધાભાસ નથી. પંડિત ટોડરમલજી પણ સાચા છે, પણ ત્યાં અપેક્ષા સમજવાની છે. એમાં એ સમજાવવું છે કે એ ભાવ કર્મ જે છે એ આત્માના ભાવ છે એવું જો માનવામાં ન આવે અને એકાંતે પોતે શુદ્ધ જ છે અને પોતાના વર્તમાન પર્યાયની અંદર એવા મલિન ભાવ હોવા છતાં એમ માને કે એ ભાવ પોતાના નથી અને કર્મના છે અથવા તો પુદ્ગલના છે, તો પછી એને કંઈ પુરુષાર્થ કરવા પણ રહેશે નહીં અને મોક્ષ માર્ગનો જ લોપ થઈ જશે, મોક્ષ માર્ગનો લોપ થઈ જાય. એટલે ત્યાં ગૌણતા કરી દીધી છે. અહીંયા જે વાત કરવામાં આવી આત્માની અનુભૂતિના કાળે એ નથી એ વાતની ગૌણતા કરી અને પર્યાયની મુખ્યતા કરીને ત્યાં જણાવવામાં આવ્યું છે કે ભાઈ વર્તમાન પર્યાય તારી મલિન છે, વર્તમાન પર્યાય તારી મલિન છે અને એ પર્યાય મલિન છે અને એ જે ભાવ થાય છે, જે આશ્રવ થાય છે એ તારા છે, જીવના છે, એ આત્માના છે, એ બીજાના નથી, એ બીજાના નથી. અને એવો સ્વીકાર કરવામાં આવે તો જ પછી એને દૂર કરવા માટેનો પુરુષાર્થ ઉપડશે. એટલે ત્યાં અપેક્ષા એ છે, જો આપણે વધારે સારી રીતે સમજીએ. એટલે ભાવ કર્મ એ આત્માનો ભાવ છે અને તે નિશ્ચયથી આત્માનો જ છે, પરંતુ કર્મના નિમિત્તથી થાય છે તેથી વ્યવહારથી તેને કર્મનો કહીએ છીએ. અહીંયા પંડિતજીએ એ રીતે વાત કીધી છે કે વ્યવહારથી તેને કર્મનો કહીએ છીએ. વળી પંચાસ્તિકાયમાં પણ ભાવ કર્મ આત્માનો ભાવ છે એમ કહ્યું છે, તે ભાવ કર્મ થાય છે તે પોતાનો છે અને પોતાથી થાય છે એમ તેમાં પણ કહ્યું છે. એટલે કર્મનો કહેવો એ તો નિમિત્તથી વ્યવહારથી કહેવાય છે. જો આ વાત અહીંયા એ બધા જે ભાવ છે એને કર્મના કહેવા એ નિમિત્તથી કહેવામાં આવે છે એમ ત્યાં લેવામાં આવ્યું છે. હવે આપણે અહીંયા જે અપેક્ષા લઈને વાત કરીએ છીએ ત્યાં શું કહ્યું કે ખરેખર તો નિશ્ચય નહીંથી શુદ્ધ સ્વરૂપ ત્રિકાળ જે છે એની અંદર એ નથી, એની અંદર એ નથી, માટે એના નથી, એ પરના છે. અપેક્ષા અહીંયા જુદી બતાવી છે. અહીંયા દ્રષ્ટિનો વિષય દર્શાવવો છે ને, દ્રષ્ટિનો વિષય એટલે શુદ્ધ આત્મતત્વ કેવું છે કે જેનું લક્ષ્ય કરતા સ્વની અનુભૂતિ થાય એ બતાવવું છે. એટલે અહીંયા જે વાત કરી છે એ જુદી છે અને ત્યાં વાત કરવામાં આવી છે એ પર્યાયની મુખ્યતાથી વાત કરવામાં આવી છે એટલે જુદી છે. ત્યાં એમ કહેવામાં આવ્યું છે, એમાં વિરોધાભાસ નથી. કેમ કે ત્યાં જીવને વર્તમાન પર્યાયની અંદર મલિનતા છે એવો સ્વીકાર કરાવીને એને ધર્મ તરફ વાળવો છે. ત્યાં આશય શું છે કે જીવને એવો સ્વીકાર કરાવવો છે કે ભાઈ તારી પર્યાય મલિન છે અને મલિન પર્યાય છે તો એવી મલિન પર્યાયમાં રહેવાને બદલે તું તારી શુદ્ધ નિર્મળ પર્યાય પ્રગટ કર. એટલે અત્યારે તારી જે મલિનતા છે એ તારે દૂર કરવાની છે એ બતાવવું છે. એટલા માટે ત્યાં એમ લેવામાં આવ્યું છે. અહીંયા મલિનતા દૂર કરવાનો પુરુષાર્થ ઉપડે ત્યારે પછી પ્રશ્ન થાય કે કેવી રીતે પુરુષાર્થ કરવો જોઈએ, તો કે આત્માનું લક્ષ કરી અને એ પુરુષાર્થ થઈ શકે. તો એવું આત્માનું લક્ષ જ્યારે કરવું છે અને પુરુષાર્થની દિશા બતાવવી છે તો દ્રષ્ટિનો વિષય શું છે તે જાણવું પડશે. તો એ દ્રષ્ટિનો વિષય અહીંયા બતાવવામાં આવ્યો છે. આખું સમયસાર છે તે એ દ્રષ્ટિ પ્રધાન ગ્રંથ છે, દ્રવ્યાનુયોગનો સર્વશ્રેષ્ઠ ગ્રંથ છે અને એમાં એ દ્રષ્ટિ પ્રધાન હોવાથી બધી જગ્યાએ એની વાત કરવામાં આવી છે કે ભગવાન આત્મા ત્રિકાળ આવો છે. સમયસારનો અભ્યાસ કર્યા પછીથી વાત નક્કી થઈ જાય છે, દ્રઢતા થઈ જાય છે કે ના, ભગવાન આત્મા તો આવો જ છે, ભલે વર્તમાન પર્યાયમાં ગમે તે હોય પણ મારું મૂળ સ્વરૂપ આવું છે એની દ્રઢતા થાય છે. અને એવી દ્રઢતા થાય છે એટલે જીવને પુરુષાર્થ ઉપડે છે. જ્યાં સુધી એવી દ્રઢતા નથી થતી, પોતાના સ્વરૂપ વિશેની હજી ભ્રાંતિ જ્યાં સુધી રહી છે ત્યાં સુધી જીવ એવો એટલે કેવો, તીર્થંકર ભગવાન કેવળી ભગવાને જેવો પુરુષાર્થ કર્યો છે એવો પુરુષાર્થ કરવા માટે પ્રેરાતો જ નથી. એટલે આખું સમયસાર જે છે એ રીતે એની રચના થઈ છે અને એમ જણાવનારું છે. અહીંયા આ સ્પષ્ટતાને આપણે સારી રીતે ફરીથી સમજીએ. ગુરુદેવે જે રીતે વાત કરી છે એ રીતે તો ગુરુદેવ અહીંયા શું કહે છે, આ સ્પષ્ટતા કરવા માટે આ મોક્ષ માર્ગ પ્રકાશકની અને 25 પંચાસ્તિકાયની વાત લીધી છે. અહીંયા કહે છે કે ભાવ કર્મ એ આત્માનો ભાવ છે અને તે નિશ્ચયથી આત્માનો જ છે, પરંતુ કર્મના નિમિત્તથી થાય છે, તેથી વ્યવહારથી તેને કર્મનો કહીએ છીએ. આ વાક્ય મોક્ષ માર્ગ પ્રકાશમાંથી લેવામાં આવ્યું છે. અને એવી જ વાત પંચાસ્તી કાયમાંથી લઈને પણ કહ્યું છે કે ભાવ કર્મ આત્માનો ભાવ છે એમ કહ્યું છે. અને તે ભાવ કર્મ થાય છે તે પોતાનો છે અને પોતાથી થાય છે એમ તેમાં કહ્યું છે. કર્મનો કહેવો એ તો નિમિત્તથી વ્યવહારથી કહેવાય છે. નિશ્ચયથી તો વિકારના પરિણામ જીવમાં થાય છે અને તેને જીવ કરે છે. હવે આ વાત બંને શાસ્ત્રની લીધી. હવે ગુરુદેવ એ વાતને સ્પષ્ટ કરતા કહે છે કે આ ઉપર કહ્યું તે એટલે આ પ્રમાણે જે કહ્યું છે તે બંને શાસ્ત્રોમાં જે લેવામાં આવ્યું છે ત્યાં શૈલી જુદી છે, એટલે અપેક્ષા જુદી છે. એમાં રાગ પોતાની પર્યાયમાં થાય છે, રાગ પોતાની પર્યાયમાં થાય છે તે તેમ જ્ઞાન કરવાનું કરાવવાનું પ્રયોજન છે. ફરીથી એમાં શું પ્રયોજન છે ગુરુદેવની સ્પષ્ટતા જો સમજવાની અઘરી છે. અહીંયા કહે છે કે એમાં રાગ પોતાની પર્યાયમાં થાય છે. રાગ થયો ને એ કોને થયો, ક્યાં થયો, પોતાની પર્યાયમાં થયો છે અને તેને જીવ કરે છે, બીજો કોઈ કરતો નથી. એટલા માટે એ પંડિતજી એમ કહ્યું કે ભાઈ આ આત્માના જ ભાવ છે, ભાવ કર્મ છે તે આત્માના છે. એક જે કહેવામાં આવ્યું તો એમાં એવું જ્ઞાન કરાવવું છે, એમાં જ્ઞાન કરાવવાનું પ્રયોજન છે કે એ રાગ પોતાની પર્યાયમાં થાય છે. જો એ સ્વચ્છંદે ચડી ગયો હોય કે મારામાં કોઈ એવો ગુણ જ નથી કે મને રાગ થાય, એવા સ્વચ્છંદે જો ચડી ગયો હોય તો એને અહીંયા એ જ્ઞાન કરાવવાનું પ્રયોજન છે કે ભાઈ એમ નહીં, તારામાં ગુણ નથી એટલે આત્મામાં ગુણ નથી એટલે રાગ નથી થતો કે દ્વેષ નથી થતો, એમ તું એકાંતે પકડી લઈશ તો નહીં ચાલે, એવું એકાંતે તું પકડી લઈશ તો તારે પડવાનું થશે. એ જે થાય છે એ તારી પર્યાયમાં થાય છે, તારામાં ગુણ નથી વાત સાચી છે એની ના નથી, આત્મામાં એવો કોઈ ગુણ નથી એ વાત તો સિદ્ધાંતની વાત છે, એમાં કોઈ બેમત નથી. પણ છતાં પર્યાયનો વિચાર કર તો પર્યાયમાં તો એ થાય છે ને, આત્મામાં નથી, ગુણ નથી, એનું મૂળ કારણ આત્માનું શુદ્ધ ઉપાદાન નથી. આત્માનું શુદ્ધ ઉપાદાન કંઈ રાગ કરાવનારું નથી, પણ છતાંય પર્યાયમાં રાગ થાય છે તો એ તારી પોતાની પર્યાયમાં થાય છે, એવું એ જ્ઞાન કરાવવાનું પ્રયોજન છે. સ્વભાવને જે ઓળખતો નથી, પોતે પોતાનો કેવો સ્વભાવ છે એને ઓળખે નહીં અને કોઈ એમ માની લે કે આશ્રવના પરિણામ જડથી છે એટલે આ બધા જે ભાવ થાય છે એ જડના છે, તેને પર્યાયનું યથાર્થ જ્ઞાન કરાવવા માટે કહ્યું છે કે એ ભાવ કર્મ એ જીવના પરિણામ છે એટલે કે જીવની પર્યાયમાં થાય છે, એને જણાવવું છે, એને જાગૃત કરવો છે. એ સ્વચ્છંદી થયો છે અથવા તો નિશ્ચય આભાસી થયો છે એને અહીંયા જાગૃત કરવો છે અને જણાવવું છે કે એ પરિણામ જે થઈ રહ્યા છે તારી પર્યાયમાં છે. તું ખાલી એમ બોલ્યા કરે કે ના મારા સ્વરૂપમાં એવા કોઈ ભાવ થવા વાળો ગુણ નથી એટલે મને કોઈ એવું થાય જ નહીં, તો ધીરો ખમ ભાઈ, સમજ એ બધું તારી પર્યાયમાં થઈ રહ્યું છે, વર્તમાનમાં પણ થઈ રહ્યું છે. એવું જ્ઞાન કરાવવા માટે એ મોક્ષ માર્ગ પ્રકાશકમાં અને પંચાસ્તિકાયમાં એ પ્રમાણે વાત લેવામાં આવી છે. એટલે ત્યાં શબ્દ જ્યાં મૂક્યો છે કે નિશ્ચયથી આત્માનો જ છે, જો ત્યાં નિશ્ચયથી મૂક્યું છે ને એનું કારણ એ છે. હવે અહીંયા જે વાત છે અહીંયા અપેક્ષા જુદી છે. ખરેખર નિશ્ચયથી કોને કહેવાય કે જે ક્યારેય બદલાતું નથી એની વાત કરી, એટલે નિશ્ચયથી જે આત્માનું સ્વરૂપ છે એની વાત હવે લેવાની છે. પેલું પર્યાયની વાત કરીને નિશ્ચયથી કહ્યું છે, એ નિશ્ચયથી પર્યાયમાં એના છે અને નિશ્ચયથી સ્વરૂપમાં શું છે એ વાત આપણે અહીંયા સમયસારમાં કરી રહ્યા છીએ. ફરી વાર સમજો, શાંતિથી સમજવા જેવું છે. પેલું નિશ્ચયથી પર્યાયમાં શું છે એ એમ કહ્યું છે અને આપણે નિશ્ચયથી દ્રવ્યમાં શું છે, સ્વરૂપમાં શું છે એની વાત કરી અને એવા સ્વરૂપની દ્રઢતા કરી રહ્યા છીએ કે જે સ્વરૂપ તરફ દ્રષ્ટિ કરીએ તો શુદ્ધ ભાવ જ થાય, શુદ્ધ પરિણામ જ થાય, નિર્મળ પર્યાય જ થાય અને એમાં ટકીને રહેવામાં આવે, લીનતા કરવામાં આવે તો ખૂબ નિર્જરા થાય, કર્મોનો ક્ષય થાય અને આગળ વધતા સ્થિરતા કરવામાં આવે તો સર્વજ્ઞ પર્યાય પ્રગટ થાય. એટલે આ વાત અહીંયા છે એ આગળની વાત છે, મોક્ષ માર્ગ પ્રકાશકમાં જે વાત છે, પંચાસ્તિકાયમાં જે વાત છે એ હજી એક નીચા સ્તરની વાત છે. એનાથી પછી જે એ વાતને સ્વીકારી કે મારી પર્યાયની અંદર આ રાગ થાય છે એવું જે સ્વીકારી અને એ આગળ વધે છે, એવો એ સ્વીકાર કરે છે કે ના હા એ મલિન પર્યાય મારી પર્યાયમાં થાય છે અને એનો કરનારો કરતા હું છું, એને માટે જવાબદાર હું છું, એવો જે સ્વીકાર કરે છે એને પછી આગળ વધવા માટે શું કરવું, પુરુષાર્થ શું કરવો, એ પર્યાય ન ઉત્પન્ન થાય, એવી મલિન પર્યાય ન ઉત્પન્ન થાય એને માટેનો જ્યારે પુરુષાર્થ કરવો છે કે મને હવે મલિન પર્યાય જોઈતી જ નથી, મારી પર્યાયમાં હવે મારે રાગ જોઈતો જ નથી, એમ નિર્ણય કરી અને જ્યારે પુરુષાર્થ તરફ વળે છે તો એને પછી પુરુષાર્થની દિશા બતાવવી છે. તો એમાં એમ કહ્યું કે તું તારા શુદ્ધ સ્વરૂપને, જે શુદ્ધ નિર્મળ સ્વરૂપ છે એ ભગવાન આત્મા જ્ઞાયક, એનું લક્ષ્ય કર અને એનું લક્ષ્ય કરીશ તો તને પર્યાયમાં રાગ ઉત્પન્ન નહીં થાય. એટલે હવે એ આગળની વાત આવી, એના પછીની વાત આવી, પુરુષાર્થમાં જ્યારે એ આગળ વધ્યો છે ત્યારે એ વાત આવી છે. એટલે કોઈ ગોટાળા કરવા નહીં, બરાબર છે? હું માનું છું કે સ્પષ્ટતા થઈ ગઈ હશે. હવે પર્યાયમાં એ વાત છે એને હવે ઉત્પન્ન ન થાય એ માટેનો પુરુષાર્થ ઉપડે ત્યારે એ ભગવાન આત્મા તરફ દ્રષ્ટિ કરે, ત્યાં સુધી તો એ આવ્યો. પણ ભગવાન આત્મા કેવો છે પોતાને જાણતો નથી તો એને જણાવવો તો પડશે ને કે ભાઈ ભગવાન આત્મા આવો છે, એને ઇન્ટ્રોડ્યુસ તો કરવો પડશે ને કે તું આવો છો, મૂળ સ્વરૂપ તો દર્શાવવું પડશે ને. એટલે એ આત્મા કેવો છે એની વાત અહીંયા સમયસારમાં લીધી છે. અને એ આત્મા કેવો છે એટલું જ નહીં પણ એ આત્મા જેવો છે એવા આત્માનું લક્ષ્ય કરતા, એટલે કે પોતાના જ્ઞાન દર્શનના ઉપયોગને ત્યાં લઈ જતા એનો સ્વાદ આવે છે, પર્યાયમાં એનો સ્વાદ અનુભવમાં આવે છે, અલૌકિક આનંદ રૂપે અનુભવાય છે, એ સમ્યક દર્શન છે. અને એમાં પછી આગળ વધતા લીનતા કરતા અને સ્થિરતા કરતા એ ચારિત્ર કહેવાય છે. સમ્યક દર્શન સમ્યક જ્ઞાન રૂપે પોતે જ્યારે પરિણમે છે ત્યારે એ નિશ્ચય ચારિત્ર છે. અને એવું નિશ્ચય ચારિત્ર હોય ત્યારે બારમાં વ્યવહારથી એવું ચારિત્ર દ્રવ્યલિંગ હોય જ છે. એટલે હવે જ્યારે એને એ દ્રષ્ટિનો વિષય દર્શાવ્યો છે ત્યારે એનાથી પણ આગળ વધીને, હજી એક સ્ટેપ આગળ વધીએ તો એ દ્રષ્ટિનો વિષય એને સમજાયો છે, એને દ્રઢ નિશ્ચય થયો છે કે ભગવાન આત્માનું આવું જ સ્વરૂપ છે. દ્રવ્ય શ્રુતનો અભ્યાસ દ્વારા એને નિર્ણય થયો છે. અને એથી આગળ બીજી રીતે કહીએ તો તીર્થંકર ભગવાનની વાણી એટલે જીનવાણી દ્વારા એને એ અનુભવ થયો છે. એ પ્રત્યક્ષ જીનવાણી સાંભળીને, ઓમકાર ધ્વનિ સાંભળીને કે ગુરુના ઉપદેશ સાંભળીને કે શાસ્ત્રનો અભ્યાસ કરીને એને એવો નિર્ણય થયો છે અને પુરુષાર્થ કરે છે. અને જ્યારે એ પોતે આત્મામાં જાય છે એટલે સ્વનો અનુભવ કરે છે, એ અનુભૂતિનો કાળ એ વખતે આનંદની જ અનુભૂતિ છે, અલૌકિક આનંદની અનુભૂતિ છે, એ વખતે પેલા કોઈ આશ્રવની અનુભૂતિ નથી. આ વાત છે. એટલે આપણે આખી વસ્તુને એક બે ત્રણ સ્ટેપમાં લીધી છે અને એમ એ ત્રણ સ્ટેપમાં આખી વસ્તુ આપણે સમજ્યા એટલે હું માનું છું કે ઘણી સ્પષ્ટતા થઈ છે. અહીંયા ગુરુદેવ કહે છે કઈ આ ગાથામાં અપેક્ષા જુદી છે, ભાવકર્મ પ્રથમ આત્માના અવસ્થામાં સિદ્ધ કરી એટલે ભાવકર્મ છે આત્માના છે એમ પહેલા સિદ્ધ કરી, એટલે ભાવકર્મ એટલે આશ્રવ બધા આત્માના છે એમ સિદ્ધ કરી એટલે છે એમ નક્કી કર્યું, પછી તે જીવને નથી એટલે એના મૂળ સ્વરૂપમાં નથી એમ કહ્યું છે. આત્મા ચૈતન્ય સ્વરૂપ જ્ઞાયક સ્વભાવી આખું અભેદ ચૈતન્ય દળ છે, એનો અનુભવ કરતા આશ્રવો અનુભવમાં જ્ઞાનમાં સ્વપણે આવતા નથી, એનો અનુભવ કરતા આશ્રવો સ્વપણે આવતા નથી, એ અનુભવમાં એને સ્વપણે નથી આવતા, એ એનાથી પર જુદા રહી જાય છે, માટે તેઓ નિશ્ચયે જીવના નથી. અહીં દ્રષ્ટિ અપેક્ષાએ કથન કર્યું છે. વિદરાગ પરમેશ્વરનો માર્ગ સૂક્ષ્મ છે. તો અહીંયા આ 12મો બોલ થયો. હવે આપણે 13મો બોલ લઈએ. 13મા બોલમાં અહીંયા વાત કરે છે. શું કહે છે 13મા બોલમાં? કે જે જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, વેદનીય, મોહનીય, આયુ, નામ, ગોત્ર અને અંતરાય રૂપ કર્મ છે, તે બધું જીવને નથી. કારણ કે તે પુદ્ગલ દ્રવ્યના પરિણામમય હોવાથી પોતાની અનુભૂતિથી ભિન્ન છે. કર્મની 8 પ્રકૃતિ અહીંયા વર્ણવી. 4 ઘાતી કર્મ છે, 4 અઘાતી કર્મ. કુલ 148 પ્રકૃતિ થાય છે. અને એના વધારે પાછા પેટા વિભાગ પાડવા જઈએ તો એ અનેક પ્રકારે પ્રકૃતિ હોય છે. હવે એ બધી પ્રકૃતિ, કર્મ પ્રકૃતિ જીવમાં નથી. આ જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, વેદનીય, મોહનીય, આયુ, નામ, ગોત્ર અને અંતરાય રૂપ કર્મ છે, એ બધું જીવને નથી. કેમ કે જીવની અંદર એના સ્વરૂપની અંદર કંઈ એવું નથી કે જેથી એ કર્મ બાંધે, અને એ કર્મ એમાં જીવમાં પેસી જાય એમ નથી. કર્મ બંધાય એટલે કંઈ જીવના સ્વરૂપમાં કંઈ થતું નથી. દ્રવ્ય કર્મ, પુદ્ગલ કર્મ છે, એ પણ એના પ્રદેશ બંધ કહીએ છીએ, એટલે જીવની સાથે છે તો જીવને ચોંટેલા છે, આ બધું સમજાવીએ છીએ. પણ ખરેખર જોવા જઈએ તો એ જીવથી જુદા છે. જો જીવથી જુદા ન હોય તો એ કાયમ રહે, પણ કાયમ તો રહેતા નથી. જીવથી જુદા છે, જુદા પડે છે, એક વાત. બીજી વાત, એ બદલાતા રહે છે. અનંતકાળમાં આ જીવે અનંત કર્મો બાંધ્યા અને અનંત કર્મોનો ક્ષય થયો. વર્તમાનમાં પણ એ દરેક સમયે કોઈક કર્મ જે છે એની નિર્જરા કરી રહ્યો છે અને એની સાથે નવા કર્મ બાંધી રહ્યો છે. કેમ કે દરેક કર્મને સ્થિતિ બંધ હોય છે, એટલે એની સ્થિતિ પૂરી થતા એ કર્મ ખરી જાય છે. એટલે એવી નિર્જરા જે કર્મના વિપાકને કારણે થતી નિર્જરા છે, એમાં ખરેખર જીવે કંઈ કરવાનું હોતું નથી. એ નિર્જરા તો સતત થયા જ કરે છે, એની સ્થિતિ પૂરી થાય એટલે એ કર્મ ખરી જાય એમ થયા કરે છે. એને કૃપાળુ દેવે અકામ નિર્જરા કહી છે. અકામ નિર્જરા એટલે થયા કરે છે, એ સાચી નિર્જરા પણ નથી. સાચી નિર્જરા તો એ છે કે એ નિર્જરા થતી હોય એ વખતે નવા કર્મ બંધાય નહીં, એટલે સંવર ભાવ રહે, આશ્રવ થાય નહીં, તો જ એ નિર્જરા થઈ કહેવાય. કેમ કે તો જ કર્મનું બેલેન્સ ઘટે. અકામ નિર્જરા જે કહી છે એમાં સ્થિતિબંધ પૂરો થતા એ નિર્જરા થાય છે, પણ એ જ સમયે એ નવા કર્મ બાંધી લે છે. એટલે જે કર્મ ઉદયમાં આવે છે, ફળ આપે છે, એની સાથે જોડાઈને નવા કર્મ બાંધે છે. એટલે કર્મનું બેલેન્સ ઘટતું નથી, ક્યારેક તો વધી પણ જાય. આ તરફ નિર્જરા થાય અને બીજા નવા કર્મ બંધાય, એટલે આવું ચાલ્યા જ કરે છે. એટલે એ અકામ નિર્જરા જે વિપાકને કારણે થતી નિર્જરા છે, એ કંઈ સાચી નિર્જરા નથી. એ તો થવાની છે તો થાય છે. એટલે જીવને કોઈ કર્મ જે છે તે કાયમ ટકીને રહેતું નથી. સાચી નિર્જરા તો સંવર સહિત હોય તો જ નિર્જરા કહેવાય, કે જેમાં નવા કર્મ બંધાય નહીં, જૂના કર્મની નિર્જરા થઈ જાય છે. અને જ્યારે એ શુદ્ધ ભાવે રહે છે ત્યારે એને સંવર હોય છે, અને શુદ્ધ ભાવને કારણે એને ઘણી નિર્જરા થાય છે, ઉદીર્ણા પણ થાય છે, એટલે કર્મોનો ક્ષય પણ થાય છે. તો આ કર્મ જે છે એ ખરેખર જોવા જઈએ તો જો જીવમાં હોય તો આવું કંઈ થઈ શકે નહીં. એક સરખા બધા રહેવા જોઈએ. એટલે અનંત કાળમાં આપણે અનંત કર્મ બાંધ્યા અને એ અનંત કર્મ છૂટ્યા અને પાછા બીજા કેટલાય પાછા એ જ પ્રમાણે બંધાયા કર્યા. અત્યારમાં પણ આપણે કર્મ સહિત જ છીએ. એટલે એ આત્માની સાથે આત્મામાં આત્માની અંદર કોઈ રીતે હોય એ શક્ય નથી. બીજી વાત કે આવા કર્મથી રહિત થઈ શકાય છે અને કર્મરહિત શુદ્ધ દશા અનંત જીવોએ પ્રગટ કરી છે, એટલે કે અનંત જીવો સિદ્ધ થયા છે, સિદ્ધ શિલા ઉપર બિરાજી ગયા છે, એ કર્મરહિત થયા છે. એટલે એનો અર્થ કે એ આત્મામાં નથી, આત્માના સ્વરૂપમાં નથી. અહીંયા તો વાત આપણે બીજી આગળ લેવી છે વધારે, કે અનુભૂતિના કાળમાં જેમ આશ્રવ નથી એમ આવા કર્મની કોઈ ઉપાધિ નથી. અહીંયા તો એ વાતને અહીંયા તો લેવી છે. અનુભૂતિનો કાળ છે એ જ એક એવો કાળ છે કે એ આત્માની અનુભૂતિમાં એને બધું સ્પષ્ટ થાય છે. ભગવાન આત્માને પોતાના ગુણો, અનંત ગુણો છે એનો એને ત્યાં અનુભવ થાય છે, એની પર્યાય એને અનુભવમાં આવે છે, અને એ ગુણોની પર્યાય અનુભવમાં આવે છે એ અલૌકિક આનંદ રૂપે અનુભવાય છે, સુખ રૂપે અનુભવાય છે. એટલે એ ચૈતન્ય ભગવાન આત્માને આ બધું અનુભૂતિમાં હોતું જ નથી. અને જે વસ્તુ અનુભૂતિમાં નથી, જે વસ્તુ અનુભૂતિમાં નથી એનો અર્થ એ થયો કે એની એવી જે દશા જે અનુભૂતિ વખતે છે એ દશા શાશ્વત હોવી જોઈએ. અનુભૂતિમાં આ બધી વસ્તુ નથી એમ કહીને શું સમજાવવું છે, એનું હાર્દ સમજવાનું છે કે એનો અર્થ એમ થાય કે જો અનુભૂતિમાં નથી તો એની કોઈ જરૂર પણ નથી અને મારી પણ નથી, અને અનુભૂતિમાં જે છે એ જ મારું હોઈ શકે. અનુભૂતિમાં જે છે એ પણ વાત કેવી છે, અને અનુભૂતિમાં આ બધું નથી એ પણ વાત કેવી છે. અને એમ કહી અને જે અનુભૂતિ જે છે એનું મહાત્મ લાવવું છે એટલું નહીં, પણ અનુભૂતિ કરાવવા તરફ લઈ જવા છે. કેમ કે જેને અનુભૂતિ કરી છે એને બહુ કરુણા આવે છે, બહુ 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 કરુણા થાય છે. તમે જતાઓ અને રસ્તામાં કોઈ માણસ ગટરનું ગંદુ પાણી પીતો હોય અને એમ કહેતો બસ પાણી તો આ જ કહેવાય, બીજું પાણી છે જ નહીં, ગંદુ 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 પાણી પીતો હોય તો તમને શું થાય, કરુણા થાય કે ના થાય? તમે એને રોકો કે નહીં, અરે ભાઈ તું ઉભો થા આ જાલીને તમે લઈ જાઓ, ચાલ હું તને ચોખ્ખું પાણી પીવડાવું, તે ચોખ્ખા પાણીનો સ્વાદ ચાખ્યો નથી અને આ ગંદુ પાણી છે તારે માટે નથી, એ પીવાને માટે નથી, પીવાનું પાણી તો જુદું છે. આ જે કરુણાનો ભાવ અંદરમાં જાગે છે ને, એવો કરુણાનો ભાવ જેમણે અનુભૂતિ કરી છે એમને આવ્યો છે કે અરે જીવો તમે અનુભૂતિ કરી નથી, આ જે તમે બધું જે લઈને બેઠા છો એ કંઈ આત્મામાં છે જ નહીં, તમે આત્માની અનુભૂતિ કરો તો તમને ખ્યાલ આવે કે આમાંનું કંઈ આત્મામાં છે નહીં, એ અનુભૂતિમાં સમજાય એવું છે. મહાપુરુષોની કરુણાને પણ સમજવી
મુશ્કેલ છે,
અઘરી છે, એને માટે પણ પાત્રતા જોઈએ. ટૂંકું જીવન છે ભાઈ, થોડા વર્ષો રહ્યા છે અને હવે આ બધા બાહ્ય બહારમાં જે કંઈ બધા આશ્ચર્યો છે એને તું પ્રભુ સમાવી દે ને. હવે શું તારે હવે શું કરવું છે, આ નવી નવી કાર ને નવા નવા કોમ્પ્યુટરના આશ્ચર્યો તને થાય છે પૂતગળના, એને બધાને પ્રભુ સમાવી દે ને. આત્મામાં જે ભર્યું પડ્યું છે એનો તને અનુભવ નથી, પણ જેમણે અનુભવ કર્યો છે એમને તો ખૂબ કરુણા જાગી છે ને, તને અનુભવ કરાવવા માટે થઈને આટલા શાસ્ત્રોની રચના કરી નાખી, પણ અનુભૂતિની વાત અનુભવ વગર કેવી રીતે સમજાય. ખૂબ પ્રયત્ન કર્યો છે મહાપુરુષોએ આ વાતને સમજાવવાનો, પણ અનુભવની વાત શબ્દમાં નથી આવતી, શબ્દમાં નથી આવતી, છતાં એ કરુણા કરીને જેટલું કહી શકાય એટલું કહ્યું છે. ગુરુદેવે ખૂબ કૃપા કરી અને આપણને છેક સુધી લઈ ગયા છે, પણ છેવટે અનુભવ તો આપણે જ કરવો પડશે. સાકર મોડામાં નાખ્યા વિના સાકરના સ્વાદ વિશે આખું પુસ્તક લખીએ તો શું, સાકર મોડામાં નાખ ને ભાઈ. અનુભૂતિ કરવાની વાત છે, અહીંયા પ્રેરણા એની આપી છે. થોડોક આનો વિસ્તાર આપણે સમજીએ. ગુરુદેવે જે વાત કરી છે એ વાત પણ આપણે સાથે લઈએ છીએ. એમાં કહ્યું કે આ જીવને આ આઠ કર્મ નથી અને એ પરદ્રવ્ય છે ને, પરદ્રવ્ય કેમ છે પ્રશ્ન એક કર્યો છે. કારણ કે કર્મના સંગે તેના તરફના વલણનો જે ભાવ હતો તે સ્વદ્રવ્યની અનુભૂતિથી જુદો પડી જાય છે. ઉદગલના પરિણામમય હોવાથી અનુભૂતિથી ભિન્ન છે તો આપણે સમજ્યા, પણ અહીંયા ગુરુદેવ એક બીજી વાત કહી છે કે જીવને આઠ કર્મ નથી, કારણ કે તે પરદ્રવ્ય છે. તે પરદ્રવ્ય કેમ છે? કારણ કે કર્મના સંગે તેના તરફના વલણ કર્મ તરફનું, એટલે કર્મના જે ઉદય આવે છે ને એનું વલણ, એની સાથે જોડાવું એનું વલણ, એ તેના તરફના વલણનો જે ભાવ હતો એ સ્વદ્રવ્યની અનુભૂતિથી ભિન્ન પડી જાય છે. એવા સંયોગો મળ્યા હોય કે જેમાં એમ કે પૂજા કરવાનો ભાવ ને સામે પ્રતિમા પણ હોય ને બધું હોય, બરાબર છે? આપણે સારા સંયોગની જ વાત લઈએ ને, ખરાબ સંયોગોની વાત નથી લેતા. તો એ જે ભાવ છે એ પરતરફનું વલણ છે, અને એ પરતરફના વલણ ને કારણે થતો ભાવ, પૂજા ભક્તિ વિનયનો ભાવ જે છે, એ ભાવ પણ એ સ્વદ્રવ્યની અનુભૂતિમાં નથી. સ્વદ્રવ્યની અનુભૂતિમાં એમ નથી આવતું કે તીર્થંકર ભગવાનનું સ્તવન હું લખું, તીર્થંકર ભગવાનની ના સ્તવનનો ભાવ અંદર હોતો નથી. એ સ્વદ્રવ્યની અનુભૂતિથી ભિન્ન પડી જાય છે. પ્રશ્ન અહીંયા લીધો છે, સ્પષ્ટતા કરવા માટે જ પ્રશ્ન છે. કર્મ તો આત્માને રોકે છે એમ આવે છે ને, બહુ સામાન્ય પ્રશ્ન છે. મોટાભાગના જીવોને આ થાય છે, ખૂબ અભ્યાસ હોય એને તો ન થાય. શું છે કર્મ તો આત્માને રોકે છે ને એમ આવે છે ને, અંતરાય કર્મ, અંતરાય કરે કે કર્મ અંતરાય કરે કે જીવ પોતે એવી દશા પોતાની કરે છે? કોણ કરે છે? જ્ઞાનાવરણી જ્ઞાનને રોકે છે કે જીવ પોતે પોતાની એવી અજ્ઞાનમય દશા કરી રહ્યો છે? કોણ કરી રહ્યું છે? કર્મ કરે છે. ઊંધું ભણાવવામાં આવી રહ્યું છે અત્યારે વર્તમાનમાં, આખો અભ્યાસ ઊંધો થઈ ગયો છે. પુરુષાર્થની વાત જ જાણે કાઢી નાખી, કર્મ બધું કરે, કર્મ બધું કરે. બસ હિન્દુમાં ભગવાન બધું કરે, શું બોલે પાછા? કે ભગવાનની ઈચ્છા વિના એક પાંદડું પણ હલતું નથી, ભગવાનની ઈચ્છા વિના એક પાંદડું પણ હલતું નથી. અને અહીંયા શું બોલે જૈનમાં? કર્મને બધું કરે, બધું કર્મને કારણે થાય, આપણે કંઈ કરી શકીએ નહીં. આ ભગવાન આત્માને નિર્માલ્ય બનાવી દીધો, શું કરીએ? આપણે તો સાચું ભણતર કરવું છે, ઊંધા ભણતરને છોડવું છે. અહીંયા વાત લઈએ કે કર્મ તો આત્માને રોકે છે એના, એની વાતમાં જવાબ આપ્યો છે ગુરુદેવે કે આત્માને કોણ રોકે? પોતે વિકારમાં રોકાય છે ત્યારે કર્મ રોકે છે એમ કહેવામાં આવે. પોતે વિકારમાં રોકાય છે એ વખતની એની પોતાની પર્યાય છે, એ યોગ્યતા એ વખતની એની છે, અને એવી યોગ્યતા કરાવનારું કોઈ બળ નથી, કોઈ કર્મ નામનું બળ એને એવી યોગ્યતા તરફ પ્રેરે છે એમ નથી. જીવની બધી જ યોગ્યતાઓ જે થાય છે એમાં જીવનો પોતાનો પ્રમાદ છે. જીવ પોતે પ્રમાદી થઈ અને પોતે પોતાની જે શક્તિ છે એ ગુમાવી બેસે છે, ક્ષણિક થોડા સમય પછી ગુમાવી બેસે છે. એટલે કાયમ માટે શક્તિ જાય છે એમ નથી, પણ એ શક્તિ રહિત જ વર્તે છે, પોતે પર્યાયમાં એમ શક્તિ રહિત વર્તે છે પ્રમાદને કારણે. બધો પ્રમાદ છે, બીજું કંઈ નથી. પ્રમાદ છોડે અને ઉદ્યમી થાય, સ્વરૂપના લક્ષ્ય જો ઉદ્યમી થાય તો એને કોઈ રોકનાર નથી, કોઈ કર્મ રોકનાર નથી. બધા કર્મની નિદ્રા થઈ જાય, સ્વરૂપમાં જતા ઘણી નિદ્રા થઈ જાય છે. ઉદીર્ણા નહીતર થાય જ નહીં, ઉદીર્ણા થાય છે ને. ઉદીર્ણા એટલે શું? હજી કર્મ ઉદયમાં ના આવ્યું એ પહેલા એનો ક્ષય થઈ જાય છે પ્રભુ, એ ઉદીર્ણા છે. અને એ ઉદીર્ણા કોણ કરે છે? એ ઉદીર્ણા જ્ઞાની પુરુષો પોતે પોતાના સ્વરૂપમાં જઈ અને ત્યાં સ્થિરતા કરતા શુદ્ધ ભાવમાં રહે છે, એટલે એમ એ ઉદીર્ણા કરે છે. મુનિઓ આવી ઉદીર્ણા કરે છે. મુનિ આપણા કરતા જુદા હશે કે એમનો આત્મા આપણા આત્મામાં ફેર હશે? મુનિ માટે જુદું ને આપણે માટે જુદું? અરે ભાઈ, એ પુરુષાર્થ આપણે પણ કરવાનો છે. અહીંયા કહે છે કે કર્મ તો જડ છે અને જડ કઈ આત્માને રોકી શકે? કર્મ વિચારે કોણ ભૂલ મેરી અધિકારી. ભૂલ મારી પોતાની જ છે, અધિકારી એટલે અધિક એમ નહીં, પણ પોતાની ભૂલને કારણે વિકાર થાય છે. અહીં ગાથામાં કહે છે કે અંદર અનુભૂતિ થતા એ વિકારના પરિણામ જુદા ભિન્ન રહી જાય છે, અનુભવમાં આવતા નથી. જો એ વિકારના પરિણામ અનુભવમાં આવતા ન હોય તો એનો અર્થ એ થયો કે એ આત્મામાં નથી અને એને જે અનુભવમાં આવે છે, અનુભૂતિમાં જે આવે છે, એ જ એનું સાચું સ્વરૂપ છે, એ જ શાશ્વત સ્વરૂપ છે. ફરી પ્રશ્ન કર્યો છે કે જ્ઞાનાવરણીય કર્મનો ક્ષયોપશમ થાય તો જ્ઞાન ઉગળે ને? હજી શંકા રહી ગઈ છે અથવા તો આશંકા છે, એટલે પ્રશ્ન કર્યો છે કે ના, પણ જ્ઞાનાવરણીય કર્મને કારણે ક્યાં જ્ઞાન થાય છે? એ નડે છે અને એ જાય, એનો ક્ષયોપશમ થાય તો જ્ઞાન ઉગળે, આવું જ ભણાવવામાં આવે છે ને? એટલા માટે ઉત્તર આપ્યો છે કે ના, એમ નથી. પોતાની યોગ્યતાથી જ્ઞાન ઉગળે છે, પોતાની યોગ્યતાથી જ્ઞાન ઉગળે છે, તેવી રીતે પોતાની યોગ્યતાથી આત્મામાં વિકાર થાય છે. બંને વાત સાથે લીધી. જ્ઞાનાવરણીયને કારણે જ્ઞાન રોકાયું છે એમ નથી. જ્ઞાન કોનું છે? જ્ઞાન તો આત્માનું છે. અને આત્મા કોનો છે? બીજાનો છે, બહારથી લાવવાનો છે, પૈસા આપીને લાવી શકાય છે. હે, કોઈક આપણને આપણો આત્મા આપે, અપાવે, આપણને આપણા આત્મા તરફ લઈ જવા માટે બીજું કોઈક આવે, આપણો કોઈ હક નહીં આપણા આત્મા ઉપર, બીજાનો હક, બીજા સાધનો દ્વારા આપણે આત્મામાં જઈએ. મૂંડ છે, સાધન સાધન લઈને બેઠો છે, અથવા તો ગુરુ કંઈક આમ કૃપા કરે ને માથા ઉપર હાથ મૂકે એટલે હું આત્મામાં જઉં, કંઈ વાત બેસે છે? આત્મા તારો કે ગુરુનો ભાઈ? હા, આત્મા કોનો, તારો કે ગુરુનો? તને તારા આત્મામાં ગુરુ લઈ જાય કે તું જાય? પ્રમાદ કરવો છે એટલે આ બધા બહાના બતાવે છે. પોતે પોતાના આત્મામાં જઈ શકે એવો સક્ષમ છે, પણ એ કરતો નથી. અને વિકારી ભાવે એ પરિણમે છે. વિકારી ભાવ આત્મામાં નથી, એ પર્યાયમાં છે. આત્મામાં ન હોય તે છતાં પણ પર્યાયમાં જે વસ્તુ થાય છે, આત્મામાં નથી છતાં પણ જે વસ્તુ પર્યાયમાં થાય છે, તો એને સ્વીકાર કરવો જોઈએ કે કેમ થાય છે, એનું કારણ શોધવું જોઈએ. તો કે એવી યોગ્યતા છે, પણ યોગ્યતા તો ગમે તેટલી પડી હોય, પણ યોગ્યતા પ્રમાણે આપણે કંઈક નાચીએ છીએ. અત્યારે આપણામાં યોગ્યતા છે કે નાના છોકરાની જેમ આપણે પણ નાચીએ, પેસિફાયર મોઢામાં લઈ અને આપણે ચૂસીએ, તો કંઈ કરતા નથી આપણે. યોગ્યતા તો છે અત્યારે પણ, એટલે યોગ્યતા પ્રમાણે કરવું. ને કોઈ કરાવે છે, કોઈ કહે છે કે તું એમ કર, કોણ કહે છે? કર્મ કહે છે. કર્મ જળ બિચારા કહેવા આવે છે કે ના, તું હવે આમ કર. આત્મામાં જતા કોઈ રોકતું નથી, મૂળ વાત આ છે. પોતે પ્રમાદી થઈ અને વિકાર ભાવે પરિણમે છે, એવી પર્યાય થાય છે, એમાં એનો પોતાનો દોષ છે, બીજા કોઈનો દોષ નથી. ભગવાન આત્મા સમીપમાં પડ્યો છે, અંદરમાં પડ્યો છે, એનું લક્ષ કરતો નથી, અને એવા વિકારી ભાવે એ પોતે જાતે પરિણમે છે. સુગંધથી ભરેલું એક સ્થાન છે, અને એની બાજુમાં જે ઉકરડો છે, ગંધાય છે, તે ગંધાતા ઉકરડા તરફ જવા માટે અને સુગંધથી ભરેલા પેલા સ્થાન તરફ જવા માટે, બંને તરફ જવા માટે એ સક્ષમ છે. જ્યાં એને જવું હોય ત્યાં જઈ શકે એમ છે. એને ઉકરડામાં રસ પડ્યો છે, પ્રમાદી થયો છે, અને ઉકરડામાં રસ પડ્યો છે, અને ઉકરડામાં એ જાય છે. એને કોઈ કહેતું નથી કે તું ઉકરડામાં જા, એ પેલા સુગંધ ભરેલા સ્થાનમાં પણ જઈ શકે છે. એવું આ ભગવાન આત્મા સર્વજ્ઞ સ્વરૂપી નાયક ત્રણે કાળ એવું ને એવું શુદ્ધ નિર્મળ, અને એનું લક્ષ્ય કરતા શુદ્ધ નિર્મળ પર્યાય થાય, અને એ અલૌકિક પર્યાયમાં જ્ઞાન અને આનંદનો અનુભવ થાય, એ બધું છોડીને એનું લક્ષ્ય પણ કરતો નથી, અને બારમાં ને બારમાં એ વિકારી ભાવમાં રખડ્યા કરે છે, એમાં દોષ કોનો? એનો પોતાનો દોષ છે કે બીજાનો દોષ છે? એમાં કર્મ શું કરે? અને એવા દોષ કરે છે એટલે એને કર્મ નડે છે. કોઈ એને નડતું નથી, એ પોતે પોતાને નડી રહ્યો છે. પોતાની વિકારી પર્યાય, વિકારી ભાવને કારણે પોતે પ્રમાદી થઈ અને રોકાઈ રહ્યો છે, કર્મ એને રોકતું નથી. જીવનો સ્વભાવ તો કેવળ જ્ઞાન છે, છતાં વર્તમાનમાં જે સંસાર અવસ્થા છે તથા જ્ઞાનમાં ઓછપ છે, તે કર્મના ઉદયને કારણે છે કે કર્મના ઉદય વિના છે? બોલો, હજી આગળ વધીને પ્રશ્ન એક કરી દીધો. બોલો તો પછી કેવળ જ્ઞાન કેમ નથી થતું? કર્મ નડે છે એટલે નથી થતું. જીવનો સ્વભાવ કેવળ જ્ઞાની છે, સર્વજ્ઞ સ્વભાવી છે, છતાં પણ નથી થતું, તે કર્મના ઉદયને કારણે કે કર્મના ઉદય વિના? આવા પ્રશ્ન કોણ કરે? જેને પુરુષાર્થ કરવો હોય એને તો આવા પ્રશ્ન થાય જ નહીં. એનો આત્માનું સ્વરૂપ સમજાય નહીં તો બેસી જાય ચોટલી બાંધીને. કે મારે બીજું કાંઈ જોઈતું નથી. હવે ઉત્તર આપ્યો છે અહીંયા કે વર્તમાન સંસાર અવસ્થામાં જ્ઞાનની જે ઓછપ છે, જ્ઞાનનો જે ઓછો ઉઘાડ છે, તે પોતાના કારણે છે, કર્મના ઉદયને કારણે થઈ છે એમ નથી. એનું ઉપાદાન કારણ પોતે આત્મા છે. ઓછો ઉઘાડ થયો છે, એ જે દશા થઈ છે, જ્ઞાનની ઓછપ છે, એ પોતાના કારણે છે, કર્મના ઉદયને કારણે નથી. એનું ઉપાદાન કારણ પોતે આત્મા છે. પોતાની યોગ્યતાથી જ જ્ઞાનમાં ઓછપ થઈ છે, કર્મના કારણે નહીં. કર્મ તો જળ પર વસ્તુ છે, તેથી જ્ઞાનાવરણ આદિ કર્મો ખરેખર કાંઈ કરતા નથી. પોતાનું અશુદ્ધ ઉપાદાન છે, તેથી જ્ઞાનમાં ઓછપ થઈ છે. જો ઉપાદાનની વાત લઈને સમજાવ્યું છે કે તારું શુદ્ધ ઉપાદાન છે, એ શુદ્ધ ઉપાદાનનું લક્ષ છોડી અને તું અશુદ્ધ ઉપાદાન રૂપે પરિણમી રહ્યો છે, માટે તને એ બધું નડતું દેખાય છે. એ અશુદ્ધ ઉપાદાન તારું છે, એ અશુદ્ધ ઉપાદાનને કારણે પ્રમાદી થયો છે, અજ્ઞાની થયો છે, મિથ્યાદ્રષ્ટિ થયો છે, એટલે તને એવા જ્ઞાનના ઉઘાડ નથી. પોતાનું અશુદ્ધ ઉપાદાન છે, તેથી જ્ઞાનમાં ઓછપ થઈ છે. કર્મ તો ત્યાં નિમિત્ત માત્ર છે. નિમિત્ત એટલે કંઈ કરતું નથી તે નિમિત્ત કહેવાય, એ વખતે જે હાજર છે તેને નિમિત્ત કહેવાય. એટલે કે જ્યારે તારા જ્ઞાનનો ઉઘાડ નથી, એ વખતે નિમિત્ત કોણ હતું? એ જે નિમિત્ત હતું એનું નામ જ્ઞાનાવરણી કહી દીધું. સમજવા માટે, જ્યારે રોટલી થઈ ત્યારે કોણ નિમિત્ત હતું? જ્યારે રોટલી થઈ ત્યારે પેલા બહેન નિમિત્ત હતા, તક્યો વેલણ એ બધું નિમિત્ત હતું, પણ એ બધા હતા જ છે, તે છતાંય રોટલી નહોતી થતી તો એને નિમિત્ત નથી કહ્યા. એટલે એ જ રીતે જ્યારે જ્ઞાનનો ઉઘાડ નથી એવી તારી દશા છે, તો એ વખતે જે હાજર હોય એને નિમિત્ત કહેવાય. તો હાજરમાં જે છે એને જ્ઞાનાવરણીય કર્મ કહી દીધું. એટલે એ કર્મ છે એ ત્યાં નિમિત્ત માત્ર છે. કર્મ માર્ગ આપે તો ક્ષયક્ષમ થાય એમ નથી. પોતાની યોગ્યતાથી પોતામાં અને કર્મના કારણે કર્મમાં ક્ષયક્ષમ થાય છે. જો કર્મના ક્ષયક્ષમ કર્મને કારણે કર્મમાં થાય, કર્મનું સાયકલ જુદું ચાલે અને જીવનું સાયકલ જુદું ચાલે, બંને સાયકલ બાજુબાજુમાં ચાલી રહ્યા છે, એટલે એનો આરોપ અહીંયા કરી દે છે. પેલું ગાડા નીચે કૂતરું ચાલે અને પછી આપણે એની ઉપર આરોપ કરીએ કે જો કૂતરું ગાડાનો ભાર ખેંચે છે, એના જેવી આ તો વાત થઈ. કર્મના ઉદયને કારણે જ્ઞાન હીણું છે એમ નથી, પણ પોતે જ્યારે જ્ઞાનની હીણી દશા રૂપે પરિણમે ત્યારે જ્ઞાનાવરણીય કર્મ નિમિત્ત માત્ર છે. હવે અહીંયા થોડીક બીજી વાત પણ લીધી છે, એ પણ આપણે સાથે લઈએ, પછી સ્વાધ્યાય પૂરો કરીએ. અહીંયા કહે છે કે પરંતુ અહીં બીજી વાત છે, અહીં તો એમ કહે છે કે વસ્તુ જે શુદ્ધ ચૈતન્ય સ્વભાવી આત્મા છે, એમાં ઢળતા તે કર્મના પરિણામ અનુભવમાં આવતા નથી, એટલે અનુભૂતિથી એ ભિન્ન રહી જાય છે. કર્મના જે પરિણામ છે તે જળ પૂતગલથી નિપજેલા છે, તેથી શુદ્ધ ચૈતન્ય સ્વભાવી આત્માથી એ બધા ભિન્ન છે, જુદા છે, એ વાત તો છે જ. પરંતુ અહીં તો એમ કહે છે કે શુદ્ધ ચૈતન્ય વસ્તુનો અનુભવ કરતા તે કર્મો તરફના વલણવાળી જે વિકારી દશા તે અનુભૂતિથી ભિન્ન રહી જાય છે. કર્મ તો જુદા છે, પણ અહીંયા તો એમ કહે છે કે એ જ્યારે અનુભૂતિનો કાળ છે, અનુભૂતિ કરે છે, તો એમાં એ કર્મ તરફનું વલણ થવાવાળી જે વિકારી દશા, એ વિકારી પર્યાય, એ પણ અનુભૂતિથી જુદી છે. એટલે કર્મના ઉદય તરફ જોડાવા માટેનો જે ભાવ, વિકારી ભાવ, એ પર્યાય જે છે ને, એ આત્માની નથી એમ કહેવું છે. એવી પર્યાય થાય છે ને, આપણને સમય સમય પર્યાય તો એ જ થઈ રહી છે ને, પરનું લક્ષ કરીએ છીએ, કર્મ જે ઉદયમાં આવે છે અને એને કારણે જે સંયોગો હોય છે, એ સંયોગો તરફ લક્ષ કરવાવાળી જે પર્યાય છે એ અનુભૂતિના કાળે નથી અને બીજા કાળે છે. એનો અર્થ શું થયો કે એ પર્યાય જે છે એ કંઈ આત્માની હોઈ શકે નહીં. આત્માની પર્યાય જે છે એ અનુભૂતિના કાળે જે છે એ જ છે, એટલે શુદ્ધ પર્યાય જ હોય. એટલે આ વિકારી પર્યાય જે છે જે પરના લક્ષે થાય, સંયોગો આવે એના લક્ષે થાય, કર્મના ઉદયને કારણે જે એના તરફ લક્ષ જતા જે પર્યાય થાય છે, એ પર્યાય એ ભાવ એ આત્મામાં નથી અને આત્માને કારણે એવો ભાવ થતો નથી અને એ અનુભૂતિના કારણે એ ખ્યાલમાં પણ આવતું નથી, દેખાતું પણ નથી, એ ભિન્ન જણાય છે. પોતા રૂપે તો જણાતું જ નથી, એ છે જ નહીં ત્યાં. માટે તે આઠેય કર્મ જીવને નથી, એ આઠેય કર્મ જીવને નથી. તો આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ, 13 બોલ સુધી સુખધામ બોલી અને આજનો સ્વાધ્યાય પૂરો કરીએ.
સુખધામ અનંત સુસંત ચરી દિન રાત રહે તદ ધ્યાન મણિ પ્રશાંતિ અનંત સુધામય જે પ્રણભુ પદ દેવર તે જય તે પ્રણભુ પદ દેવર તે જય તે